ભગવાન સ્વામિનારાયણ મંગળાચરણ કર્યું માટે નાના છે, અન્ય અવતાર મોટા છે, એવી જો ભાવના કેળવશું તો શાસ્ત્રમાં પરસ્પર બહુ જ બાદ આવશે. તમને ખ્યાલ આવશે ક્યારેક રામાયણ ખોલજો. રામાયણ બાલકાંડના ઉત્તરાર્ધ ભાગની અંદર એક કથા લખાણી, જ્યારે સીતા સ્વયંવર કરવા માટે રામચંદ્રજી ભગવાન ગયા છે, કોઈથી ધનુષ ન તૂટ્યું, ત્યારે પોતે ધનુષ તોડવા માટે ઊભા થયા. ધનુષની નજીક તો ગયા, પણ નજીક ગયા પછી મનમાં એમ થયું કે આ શંકરનું ધનુષ છે, હું જો તોડીશ તો નારાજ થશે. ત્યારે પોતે આંખો વીંચી અને પ્રથમ ભગવાન રામચંદ્રજીએ શંકરને સંભાળ્યા છે, યાદ કર્યા છે, એનું ચિંતન કર્યું છે. તો તમે કહો, લો શંકર મોટા કે રામ મોટા, શું કહો? બેની કેટેગરીમાં કેટલો ફરક છે. અને તેમ છતાંય ભગવાન રામે શંકરને યાદ કર્યા છે. અને તમે એમ કહો છો કે ના, એ તો યાદ કરે એટલે શંકર જ મોટા છે, તો પાછો બીજો બાદ આવશે. અરણ્યકાંડના ઉત્તરાર્ધ ભાગની અંદર એક કથા લખાણી કે જે વખતે આજ્ઞાવલ્ક્ય ઋષિની પાસેથી શંકર અને ભવાની કથા સાંભળીને ફરીવાર કૈલાસ પહાડ ઉપર જતા હોય, રસ્તામાં પ્રભુ રામ અને લક્ષ્મણ સામે મળ્યા. લક્ષ્મણ અને રામ બંને ચાલ્યા જતા હતા અને પ્રભુ રાઘવ માં જાનકીજીના વિરહમાં વ્યાકુળ બની ગયા હતા. મારી જાનકી, મારી જાનકી એમ કરતા પાગલની માફક ફરતા હતા. ત્યારે શિવ ભવાની સામે મળ્યા, ત્યારે શંકરે પાર્વતીજીનું કાંડું પકડીને કીધું, ભવાની દેખી વો મરે ઈષ્ટદેવ રામ. એક બાજુ રામ એનું મંગળાચરણ કરે છે અને શંકર ભવાનીને એમ કહે છે, દેખે ભવાની એ મેરે ઈષ્ટદેવ રામ. અહીંયા તો સ્પષ્ટ થાય છે કે રામ શંકરના ઈષ્ટદેવ છે. અને ઈષ્ટદેવ હોવા છતાંય પાછી લંકાકાંડના પૂર્વાર્ધ ભાગની અંદર ત્રીજી કથા લખાણી, ભક્તજીનો મને પરોક્ષના ગ્રંથ વાંચવાનો ખૂબ જ રસ છે. એની પાછળ હેતુ એટલો જ છે કે આપણને સ્પષ્ટપણે સમજાય કે શાસ્ત્ર માત્ર આ વસ્તુ આમ કરી આમ વળાંક મારી અને ભગવાનનું સ્વરૂપ ઓળખાવી શકે છે. લંકાકાંડની અંદર પૂર્વાર્ધ ભાગની અંદર કથા લખાણી કે જ્યારે સાગર ઉપર સેતુ બાંધવો હોય ત્યારે ભગવાન રામે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી છે અને સ્થાપના કરીને વારંવાર સ્તુતિ કરી. તમે રામાયણ ખોલજો, વારંવાર સ્તુતિ કરી છે, હે કૃપાળુ હું જાઉં છું લંકા રાવણને મારવા માટે, રાવણને જીતવા માટે, માટે તમે મારા ઉપર કૃપા કરજો, મારા ઉપર દયા કરજો, મારે હાથે રાવણ મરાય અને હું રાવણને મારીને મારી જાનકીજીને પાછી પ્રાપ્ત કરું. આમ વારંવાર રામે શંકરની પ્રાર્થના કરી. લો આમાં કેમ સમજવું, નતર ક્યાં શંકરની સ્થિતિ હે અને ક્યાં રામની સ્થિતિ. પરંતુ તેમ છતાં રામ વારંવાર શંકરની પ્રાર્થના કરે. બસ એવી જ રીતે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે ભગવાન કૃષ્ણ નારાયણની સ્તુતિ કરી છે અને એનું ચિંતન કર્યું છે. પણ એનો મતલબ એમ નથી કે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન નથી. તો પછી આપણે કેમ સમજવું એમ? તો વાલા ભક્તો, આપણે તો સ્પષ્ટ રીતે એવું સમજવું આ શ્લોકમાંથી કે ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળતા સંભાળતા રાધાજી અને લક્ષ્મીજીને યાદ કરે છે. રાધા અને લક્ષ્મીજી એ શ્રી કૃષ્ણ ભગવાનના મહાન એકાંતિક ભક્ત છે, એના મુક્ત છે. તો આપણે પણ પરમાત્માને સંભાળતા એના મહામુક્તોને સંભાળવાથી કોઈ બાદ ઊભો થતો નથી. માને કે ભગવાનને સંભાળતા સંભાળતા એના મહામુક્તોને યાદ કરવા, એવું મહારાજ અહીંયા કહેવા માગે છે. જેને સપાર્શ્વ ધ્યાન કહેવામાં આવે છે. જોકે શ્રેષ્ઠ ધ્યાન તો ભક્તજનો સાંગ ઉપાંગ સપાર્શ્વ સલીલ ધ્યાન છે, એમાં સાંગ ધ્યાન સર્વ કરતા શ્રેષ્ઠ, સાંગ ધ્યાન બધાય કરતા શ્રેષ્ઠ છે. સલીલ ધ્યાન જેમાં પરમાત્માના ચરિત્રો સહિત જે ભગવાનને સંભાળો, જે બહુ જ સરળ છે, સમજો બહુ આમ સ્ટેપ છે. બધા કરતા સરળ ધ્યાન હોય તો સલીલ ધ્યાન છે, પરમાત્માના ચરિત્રો સહિત એને સંભાળવા. ભગવાન કહેલે નાવા માટે જતા હોય, અનેક મુક્તો સાથે હોય, સંતો સાથે હોય, ભક્તો સાથે હોય, મહારાજ માણકી ઉપર બેઠા હોય, અને પછી ઘેલે જાય ને મહારાજ ઉપર બધા પાણી ઉછાળતા હોય, અને મહારાજ બધા ઉપર પાણી ઉછાળતા હોય, આ સહેજે સાંભળે. અને પ્રાથમિક તબક્કા માટે બધા કરતા શ્રેષ્ઠ માધ્યમ છે, પ્રાથમિક તબક્કા વાળો માને કે તાજેતરની અંદર જેને સત્સંગની અંદર પ્રવેશ કર્યો છે, આવા મુમુક્ષને ભગવાન સાંભળવા માટે સલીલ ધ્યાન અતિ સુંદર છે, અતિ શ્રેષ્ઠ છે. પણ પછી જેમ જેમ સમય જાય એમ સલીલ ધ્યાનમાંથી પણ વૃત્તિઓને ભક્ત થોડોક પાછી વાળે અને સપાર્ષદ ધ્યાન કરે. સપાર્ષદ ધ્યાનમાં ભગવાનની સાથે ભગવાનના જે એકાંતિક ભક્તો છે, સંતો છે, એને સંભાળવા, એને સપાર્ષદ ધ્યાન કહેવામાં આવે છે. એ પણ મુમુક્ષને થોડું સરળ પડે છે. મહારાજ સભા કરીને બિરાજમાન છે ને આગળ કોટાનકોટી મુક્તો બીજા બિરાજમાન છે ને મહારાજ ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરે છે, આવી રીતે ભગવાનને સંભાળવા એ પણ ભક્તને સરળ બને છે, માટે એને સપાર્ષદ ધ્યાન કહેવામાં આવે છે. પછી એનાથી આગળ ધ્યાન, ઉપાંગ ધ્યાન, આ ત્રીજા પ્રકારનું ધ્યાન છે. ઉપાંગ ધ્યાનમાં પરમાત્માએ સુંદર સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા છે, સુંદર જામો પહેર્યો છે, સુંદર સુરવાળ પહેર્યો છે, કંઠની અંદર સોનાના હારો છે, ગુલાબના હારો છે, વગેરે વગેરે જે ધારો એને ઉપાંગ ધ્યાન કહેવામાં આવે છે. જે પણ ભક્તને ધારવામાં સરળતા ઉભી કરે છે, કારણ કે સુંદર વસ્ત્રો આવ્યા, ઘરેણ આવ્યા, એને અવલંબન કરી ભગવાન સાંભળે છે. ભક્તો યાદ રાખજો, બધા ધ્યાનમાં ભગવાન તો પ્રધાન જ રહેવાના, એ બધા વિશેષણો છે, ભગવાન વિશેષ્ય છે, એનાથી પણ ભક્તને ભગવાન સાંભળશે. અને છેલ્લું ધ્યાન સાંગ ધ્યાન છે, જે ધ્યાન સર્વ કરતા શ્રેષ્ઠ છે પરંતુ ઘણું કઠિન છે. જે ધ્યાનની અંદર પરમાત્માના સ્વરૂપમાં કોઈ વસ્ત્ર નથી, કોઈ અલંકાર નથી, પરમાત્માનું સ્વરૂપ દિવ્ય છે, પ્રકાશની મધ્ય મહારાજ બિરાજમાન છે, આવું જે ધ્યાન એને સાંગ ધ્યાન કહેવામાં આવે છે, જે ધ્યાન સર્વ કરતા શ્રેષ્ઠ ધ્યાન છે. એટલે આ શ્લોકમાંથી ભગવાનનો ભક્ત એમ સમજે કે ભગવાન શ્રી હરિએ અહીંયા સપાર્ષદ ધ્યાનની વાત બતાવી અને મંગળાચરણ કર્યું છે એમ સમજી, અને ભક્ત તો આખીર લોહિયાનું 11મું વચનામૃત યાદ રાખે કે ભગવાનનો ખરેખરો ભક્ત છે એને તો પોતાને મળ્યું જે સ્વરૂપ એનું જ ધ્યાન કરવું ગમે. માટે આપણે તો મહારાજે વામી યશ સ્થિતા રાધા શ્રીચ યશ્યાસ્તી વક્ષસી શ્લોક લખ્યા પછી પણ ધ્યાન તો પોતાને મળી જે મૂર્તિ એનું જ થાય, અન્યથા કોઈનું ન થાય. આવી રીતે મહારાજે પ્રથમનો પહેલો શ્લોક સુંદર રીતે આપણને સમજાવ્યો છે, અને પહેલો શ્લોક મહારાજ પૂર્ણ કર્યા પછી મહારાજ હવે બીજા શ્લોક ઉપર જઈ રહ્યા છે.
લિખામિ સહજાનંદ
સ્વામી સર્વા
સ્વામી સર્વા નિજાશ્રિતાન
નાના
દેશ સ્થિતાન શિક્ષાન
પત્રી
પત્રી મૃતાલય સ્થિત
લિખામિ સહજા
લિખામિ સહજાનંદ
સ્વામી
સ્વામી સર્વનિજાશ્રિતા
બહુ સુંદર શ્લોક લખ્યો મહારાજે. લિખામી સહજાનંદ સ્વામી સર્વનિજાશ્રિતા નાના દેશ
નાના દેશ સ્થિતાં શિક્ષા
પત્રી
પત્રી મૃતાલય સ્થિત
લિખામિ સહજાનંદ સ્વામી સર્વનિજાશ્રિતા સ્વામી સર્વનિજાશ્રિતા
લિખામી સહજાનંદ સ્વામી સર્વનિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રી મૃતાલય સ્થિતઃ. જેનો સીધો સરળ અર્થ એવો થાય છે કે વડતાલને વિશે રહેલો હું જે સહજાનંદ સ્વામી, તે નાના પ્રકારના દેશોમાં રહેલા સર્વે મારા આશ્રિતોની પ્રત્યે શિક્ષાપત્રી લખું છું. સીધો સરળ અર્થ આવો છે. પણ આપણા મનની અંદર એક પ્રશ્ન ઉઠે કે મહારાજ એમ કીધું લિખામી સહજાનંદ સ્વામી, હું પોતે સહજાનંદ સ્વામી આ શિક્ષાપત્રનું આલેખન કરું છું. મનની અંદર પ્રશ્ન એક થાય કે મહારાજનું સુપ્રસિદ્ધ નામ તો સ્વામિનારાયણ છે અને હજારો લોકો સ્વામિનારાયણ નામથી જ ઓળખે છે, તો મહારાજે લિખામી સ્વામિનારાયણ એમ કેમ ન કીધું, લિખામી સહજાનંદ સ્વામી કેમ કીધું? મહારાજે ઉદબોધન આવું કેમ કર્યું? બીજા કોઈ નામને નહીં સંભાળતા મહારાજે સહજાનંદ નામ જ કેમ પસંદ કર્યું? પહેલો આપણો ક્વેશ્ચન આ ઉઠે. તો એને માટે સદાનંદ સ્વામી બહુ સુંદર સમાધાન આપ્યું. સદાનંદ સ્વામી કહે છે કે મહારાજે સહજાનંદ નામનું સંબોધન કર્યું એનું પાછળનો હેતુ એવો છે કે સહજ સ્વભાવ સિદ્ધો નો ત્યંત સાધન જન્ય કૃત્રિમો વા આનંદો યસ્યતિ સહજાનંદ. મહારાજ સહજાનંદ નામ કહેતાની સાથે પોતાનો જે પાવર છે, સહજાનંદ નામની અંદર મહારાજનો જે વીટો પાવર છે, સહજ જીવાત્માને દેખાય આવે એમ છે. મહારાજની સામર્થ્ય સહજ વાંચનાર થોડીક દૃષ્ટિ પૂર્વે તો તરત દેખાય આવે એમ છે. મહારાજ વિચાર કર્યો કે મેં શિક્ષાપત્રના પહેલા શ્લોકની અંદર વામિયશ સ્થિતા રાધા કરીને જે મંગળાચરણ કર્યું છે જેને કારણે ઘણા બધાની બુદ્ધિ ભ્રમાશે, તો આ બીજો શ્લોક જ્યારે વાંચશે ત્યારે વાંચતાની સાથે ખ્યાલ આવી જશે કે એણે મંગળાચરણ ભલે ગમે તેમ કર્યું પણ તો લખનારા કોઈ સામાન્ય નથી, સાક્ષાત પરબ્રહ્મ છે. આવી સહજ રીતે જીવાત્માને અનુભૂતિ થઈ આવે માટે મહારાજે સહજ સ્વભાવ સિદ્ધો નત્યંત સાધન જન્ય કૃત્રિમો વા આનંદો ઇતિ સહજાનંદ સહજાનંદ નામનું સંબોધન કર્યું. સદાનંદ સ્વામી કહે છે કે સહજ આનંદ, જે સ્વરૂપમાં સહજ આનંદ છે, આપણો આનંદ છે ને એ કૃત્રિમ આનંદ હોય છે, જ્યારે મહારાજનો આનંદ કેવો છે? સહજ છે. એને કોઈ સાધનજન્ય આનંદ નથી, કોઈ પદાર્થનો આનંદ નથી, સ્વસ્વરૂપનો જેને આનંદ છે, પોતાના સ્વરૂપનો જ આનંદ છે, એને આનંદ પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈની આવશ્યકતા નથી. બરાબર ભક્તજનો યાદ રાખે, એને અન્ય કોઈની આવશ્યકતા નથી. જ્યારે આપણે આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારની આવશ્યકતા ઊભી થાય છે. પ્રથમ તો સામાન્ય જીવાત્માને આનંદ પ્રાપ્ત કરવા માટે ધનની જરૂરિયાત ઊભી થાય, ઘરની જરૂરિયાત ઊભી થાય, ગાડીની જરૂરિયાત ઊભી થાય, સારા રૂડા ગુણિયલ પરિવારની જરૂરિયાત ઊભી થાય, સારા રૂપની જરૂરિયાત ઊભી થાય, બુદ્ધિની જરૂરિયાત ઊભી થાય. આ બધું જ્યારે ભેગું થાય ને ત્યારે આનંદ પ્રાપ્ત થાય. કોને? સામાન્ય જીવને. આ બધું જ્યારે એકત્રીકરણ થાય ત્યારે આનંદ પ્રાપ્ત થાય. પણ એ પણ આનંદ કેવો? કૃત્રિમ છે, એટલે કાયમ નિત્ય તો નથી જ રહેવાનું. માનો કે જેને જગત ખોટું કરી નાખ્યું છે એવો કોઈ ભક્ત છે, તોય પણ એને સ્વસ્વરૂપનો આનંદ તો નથી જ. એ વ્યક્તિ પણ જ્યારે આ સહજાનંદમાં ડૂબે છે, મહારાજના સ્વરૂપમાં જ્યારે ડૂબે છે, ત્યારે સંપૂર્ણ આનંદની અનુભૂતિ કરી શકે. બાકી જ્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં એ ડૂક્યું ન કરે, પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ જ્યાં સુધી ન ઠરે, ત્યાં સુધી મુક્ત સ્થિતિને પામેલ પુરુષ પણ સંપૂર્ણ આનંદનો ભોગતા નથી થતો. અને એ વાત સત્સંગીઓનો પુરાવો પૂરે કે આત્માનંદ સ્વામી ઘણાક આત્માને દેખતા હતા, પોતે સિદ્ધ ગતિને પામેલા હતા, સમાધિ નિષ્ઠ સ્થિતિને પામેલા હતા, અને પોતાના બની શકે જીવાત્માને પોતાને મનાય જાય કે હું સંપૂર્ણ આનંદની અંદર ગરકાવ થયો છું, પણ એને હેઠ ઉતારનાર કોઈક જ્યારે મળે ને ત્યારે ખબર પડે કે મારામાં તો ઘણી મોટી ખોટ છે. આત્માનંદ સ્વામીના મનમાં એમ હતું કે હું તો સંપૂર્ણ આનંદનો ભોગતા બન્યો છું, પણ રામાનંદ સ્વામી જ્યારે મળ્યા અને રામાનંદ સ્વામીએ સમજાવ્યું કે હજી તો તમે આત્માના સુખની અંદર રમો છો, પરમાત્મા તો બહુ ન્યારા છે જે સદાય સાકાર છે. અને એ સ્વરૂપની જ્યારે નિષ્ઠા કરાય ને ત્યારે આત્માનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે જેની અંદર હું આનંદ પામતો હતો અને માનતો હતો એ તો બહુ સામાન્ય છે, આના કરતાં કોઈક પર છે. અને મધ્યનું 35મો વચનામૃતે બતાવે કે સ્વરૂપાનંદ સ્વામીને આત્મનો ઘણો આનંદ હતો, પોતે આત્મ સ્વરૂપની અંદર રમણ કરતા હતા, પરંતુ જે વખતે શરીરમાં વ્યાધિ થઈ, 3 દિવસ સુધી સતત તાવ જ્યારે આવ્યો, તાવ જ્યારે હદની બહાર આવ્યો છે, ત્યારે આત્માની અંદર રમણ કરનારા સ્વરૂપાનંદ સ્વામી પણ આત્મા સુખની અંદર રમણ કરતા હોવા છતાંય લૌકિક દુઃખ એને અડી ગયું. મહારાજને આગળ પ્રાર્થના કરી, મહારાજ હવે દુઃખ સહન થતું નથી. અને ત્યારે મહારાજે કીધું, હવે તમે દાદાનો દરબાર સંભાળો, લ્યો યાદ કરો, એ થાંભલ્યો, એ વળ્યો, એ નળિયા. શું કામ કીધું? કારણ કે એ નળિયા, યાદ રાખજો, એ નળિયામાં તાકાત નથી સ્વામીના દુઃખને મીટાવી શકે, પણ એ નળિયા અને એ વળીને થાંભલીને પુરુષોત્તમ નારાયણનો સંબંધ લાગુ પડી ગયો હતો. અને પુરુષોત્તમ નારાયણનો સંબંધ લાગુ પડી જવાને કારણે બહુ જ મહાન સ્થિતિને પામેલા હતા. જેમ કોઈ કંગાલની દીકરી હોય, કોઈ કંગાલ માણસની દીકરી હોય, પરંતુ એ અબજો પતિની સાથે સંબંધ બંધાય, એનો અબજો પતિની દીકરાની સાથે સંબંધ બંધાય, એટલે આપોઆપ કંગાલની દીકરી કંગાલ મટી જાય અને અબજો પતિની પત્ની કહેવાય છે, પછી કંગાલ એને ન કહેવાય ને અબજો પતિ કહેવાય. એવી રીતે પદાર્થ તો સામાન્ય હતું, પરંતુ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થતાની સાથે પદાર્થ બહુ જ મહાન સ્થિતિને પામી ગયું. ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપાનંદ સ્વામીને કીધું, સ્વામી એને તમે યાદ કરો, તમારું તમામ દુઃખ ટળી જશે. આપણે એ વાત જોઈ રહ્યા હતા કે મહારાજે સહજાનંદ નામનું સંબોધન શા માટે કર્યું, બીજા નામનું કેમ ન કર્યું? તો સદાનંદ સ્વામી સમાધાન આપે છે કે ભગવાન શ્રી હરિએ સહજાનંદ નામ એટલા માટે લીધું કે એ એક જ તત્વ એવું છે જેને સહજ આનંદ છે અને સ્વયં પોતાના સ્વરૂપનો આનંદ છે, એને દુનિયાના કોઈ પદાર્થનો આનંદ નથી. માટે મહારાજ કે કોઈ પદાર્થ અમારી પાસે લાવે છે એને જોઈને ક્યારેક અમે વખાણીએ છીએ, ક્યારેક કુવખાણીએ છીએ, એ તો ઉપર ઉપરથી અમે કહીએ છીએ, બાકી અમને પદાર્થનો આનંદ લેશ માત્ર નથી. અને મહારાજને જો પદાર્થનો આનંદ હોત તો માયાદત્ત અને માયાદેવી આખું રાજ્ય આપવા માટે જયારે તૈયાર થયા ત્યારે મહારાજ ત્યાં રોકાઈ ગયા હતા. કુશળ કોરબાઈ આખું રાજ્ય આપવાની મહારાજની વિનંતી કરી ત્યારે મહારાજ સ્વીકારી લીધો હતો. પણ મહારાજનું સ્વરૂપ એ સ્વયં આનંદી છે, એના જેવો આનંદ બીજી ક્યાંય નથી. અને સત્સંગીનું દ્વિતીય પ્રકરણ એનો પુરાવો પૂરે છે. અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ બ્રહ્મ કેટલા છે? આવો પ્રશ્ન કર્યો, મહારાજ બ્રહ્મ કેટલા છે? લોકો તો બહુ બ્રહ્મની વાતો કરે છે, કોઈ પુરુષોત્તમને બ્રહ્મ કહે છે, કોઈ અક્ષરને બ્રહ્મ કહે છે, કોઈ સ્થિતિ પામેલ મુક્તને બ્રહ્મ કહે છે, કોઈ અહીંયા એકાંતિક ભક્તો એને પણ બ્રહ્મ કહે છે. તો બ્રહ્મ છે કેટલા? જે બ્રહ્મ નિત્ય આનંદી છે મહારાજ, જેની અંદર લેશ માત્ર શોક પ્રવેશ કરી શકતો નથી, એનો સંગ કરનારો પણ આનંદિત બની જાય છે, મહારાજ એ બ્રહ્મ છે કેટલા? ત્યારે મહારાજ ઉત્તર આપ્યો, સ્વામી બ્રહ્મ હું એક જ છું, મારા સિવાય બીજું કોઈ બ્રહ્મ છે જ નહીં. સ્વામીનો બીજો પ્રશ્ન છે, મહારાજ તમે એમ કહેતા હો કે હું એક જ બ્રહ્મ છું, મારા સિવાય બીજું કોઈ બ્રહ્મ છે નહીં, તો આ બધાને બ્રહ્મ શબ્દથી સંબોધવામાં આવે છે એનું કેમ? ત્યારે મહારાજ ઉત્તર અદ્ભુત આપ્યો કે સ્વામી એ બધાને મારો સંબંધ થયો છે, માટે બધાએ બ્રહ્મ સંજ્ઞાને પામ્યા છે, એમાંથી કોઈને લેશ માત્ર જો અહંકાર પ્રગટે, લેશ માત્ર અહંકાર પ્રગટે અને એક સેકન્ડ મારો જો સંગ છોડી દે, એક ક્ષેકણ મારો જો સંગ છોડી દે તો બ્રહ્મ સ્થિતિને પામેલે તમામ બદ્ધ સ્થિતિને પામી જાય, ઘડીના 6ઠા ભાગમાં બધા બદ્ધ બની જાય. સ્વામી એ તો મારા સંબંધને કારણે બધા બ્રહ્મ સ્થિતિને પામેલા છે, મારે અવલંબને કરીને બધા સુખિયા છે. ભક્તજનો બરાબર યાદ રાખજો, અનંત મુક્ત આત્માઓ, અનંત મુક્ત આત્માઓ એક પરમાત્માના સંબંધે કરીને પરમ સુખિયા થઈ જાય. અનંત આત્માઓ, અનંત મુક્ત આત્માઓ એક પરમાત્માના સંબંધે કરીને પરમ સુખિયા થઈ જાય, પરંતુ એ અનંત મુક્ત આત્માના સંબંધને કારણે ભગવાન સહજાનંદ સ્વામી સુખી છે એવું કોઈ કારણ નથી. અનંત મુક્ત આત્માઓ આ પરમાત્મા સહજાનંદ સ્વામીના સંબંધથી પરમ સુખિયા થઈ જાય, પણ ભગવાન સહજાનંદ સ્વામી અનંત મુક્ત આત્માના સુખે કરીને સુખિયા છે એવું કોઈ કારણ નથી. એ તો સ્વયં પોતાના સ્વરૂપના સાધનથી, પોતાના સ્વરૂપના માધ્યમથી સુખિયા છે. માટે સદાનંદ સ્વામી કે મહારાજ અન્ય કોઈ શબ્દનું સંબોધન નહીં કરતા સહજાનંદ નામનું સંબોધન કર્યું છે. એ વાત એ બતાવે છે કે મહારાજનું સ્વરૂપ જ એવું છે કે જેને સાધનનો આનંદ નથી, એને કૃત્રિમ આનંદ નથી, એને લોક પરલોકનો આનંદ નથી, એને સ્વયં પોતાનો જ આનંદ છે. માટે સહજાનંદ. પણ ખાલી એવું ન લખ્યું, લિખામી સહજાનંદ, લિખામી સહજાનંદ સ્વામી. સ્વામી શબ્દોનું શા માટે સંબોધન કર્યું ભક્તજનો? સ્વામી શબ્દ બહુ બહુ મહાન શબ્દ છે. હું ઘણી ફેરી સંતો જે ભણે છે એને કહું છું, તમારે ભણવું એટલું ભણજો, તમે વેદાંત આચાર્ય થાવ તો હું તમારે આગળ શાસ્ત્રી નથી લગાડવા દેવાનું, હું તમારે આગળ પુરાણી શબ્દ નથી લગાડવા દેવાનું. મને સ્વામી શબ્દ સ્વયં બહુ જ ગમે છે. અને હકીકત છે, સ્વામી શબ્દનું જે ગૌરવ છે, જે મહાનતા છે, શાસ્ત્રીમાં નથી, પુરાણીમાં નથી. અને તમે જુઓ, નિત્યાનંદ સ્વામી કાંઈ જેવા તેવા વિદ્વાન હતા, તો ભગવાન સ્વામિનારાયણ એમ ન કીધું શાસ્ત્રી નિત્યાનંદ દાસજી લખ્યું, શાસ્ત્રી ગોપાળાનંદ દાસજી લખ્યું. કેવા પ્રકાંડ વિદ્વાનો, જેને સામે દુનિયાનો કોઈ વિદ્વાન ટક્કર ન ઝીલી શકે. ન લખ્યું, કારણ કે સ્વામી શબ્દમાં જે સામર્થ્ય છે, સ્વામીનો અર્થ તો તમે વિચારો. સદાનંદ સ્વામી એમ કહે છે કે સહજાનંદ સ્વામી શબ્દ લખ્યો એનું કારણ એવું છે. અદભુત સ્વામી સ્વામી શબ્દનો વ્યુત્પત્તિ બતાવતા એમ કીધું કે સર્વ કોઈનો જે માલિક હોય એને સ્વામી કહેવાય, અને વિચારો તો સ્વામી એક જ હોય, સ્વામી અનેક ન હોય. સહજાનંદ સ્વામી એક જ સ્વામી છે, એના સંબંધને પામેલાને ઘણા બધાને સ્વામી કહેવાય છે, પરંતુ હકીકતમાં તો એક મહારાજ જ સ્વામી હોય. સ્વામીના ઉપર કોઈ માલિક ન હોવો જોઈએ એને સ્વામી કહેવાય. પોતાના ઉપર કોઈ માલિક હોય એને કદી સ્વામી શબ્દથી સંબોધી ન શકાય. બરાબર યાદ રાખજો, પોતાના ઉપર કોઈ માલિક હોય, કોઈ અધિષ્ઠાતા હોય, એને સ્વામી શબ્દથી સંબોધી ન શકાય. અને સંબોધવામાં આવતું હોય તો એ ભૂલ છે. આ જગતમાં કોઈ માનો શેઠ હોય તો એને સ્વામી શબ્દથી સંબોધાય, પરંતુ એ મર્યાદિત છે, કારણ કે એ શેઠની ઉપર બીજો કોઈ શેઠ હોવાનો. કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશને આપણે સ્વામી શબ્દથી સંબોધીશું તો એના ઉપર શેઠ છે પાછા મહત્તત્વ, વિરાટ શેઠ છે, વિરાટની ઉપર મહત્તત્વ શેઠ છે, એની પર પ્રધાન શેઠ છે. એટલે એકવાર કોઈને સ્વામી કહે બીજાને કદી દાસ બને. સ્વામી શબ્દ એટલો ગર્વવાળો છે કે એ કદી કોઈનો દાસ ન હોઈ શકે, એને સ્વામી કહેવાય. સ્વામી એને કહેવાય જેને કોઈની આગળ દાસત્વ પણ સ્વીકારવું ન પડે. સદાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન શ્રીહરિને સ્વામી શબ્દથી સંબોધવામાં આવ્યા છે, એ વસ્તુ જેવી બતાવે છે કે આ પુરુષોત્તમ નારાયણ, આ સહજાનંદ સ્વામી બધાના કરતા ઉપરી છે, એના ઉપર બીજું કોઈ છે જ. માટે સહજાનંદ સ્વામીથી એને સંબોધવામાં આવ્યા. જો બરાબર યાદ રાખજો, એને સ્વામી કહી શકાય, એની સાથે જેને સંબંધ બાંધ્યો છે નીતિ, એને પણ સ્વામી શબ્દથી સંબોધી શકાય. સાધુને સ્વામી શબ્દથી સંબોધવામાં આવે છે એનું કારણ પણ એટલું જ છે, એને સંબંધ પુરુષોત્તમ નારાયણની સાથે બાંધ્યો છે. નત્ર એની પાસે કાંઈ નથી, આમ વિચારો તો લો, કશું જ નથી. નથી વાડી, નથી ઘોડી, નથી મેળી, નથી હેવિલ, નહીં માં, નહીં બાપ, નહીં ભાઈ, નહીં ભાભી, નહીં કાકો, નહીં કાકી, નહીં ફૂવો, નહીં ફઈ, અને તોય દુનિયાને સ્વામી કહે. અને તમે કોકના સ્વામી છો, બોલો, સમજાય છે? તમે ઘરવાળાના સ્વામી કહેવાઓ, પણ તમને ક્યારે કોઈ સ્વામી કહે? હે, નથી કહેતા. શું કામ નથી કહેતા? એ જાણે છે આ મારો સ્વામી છે, પણ ઘણા બધાનો ગુલામ છે એમ, સમજાય? માટે આને સ્વામી કહ્યા પછી કે અર્થ નીકળવાનો નથી. જ્યારે સાધુ પુરુષને સ્વામી શબ્દથી સંબોધવામાં આવે છે એનું કારણ સદાનંદ સ્વામી એવું બતાવે છે કે એને પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની સાથે સીધો સંબંધ છે, માટે સ્વામી છે. બીજા નંબરમાં સ્વામી શબ્દથી એને સંબોધી શકાય કે જેના પર માયાનું સામ્રાજ્ય ન હોય, જેણે પોતાને ઇન્દ્રિય અંતસ્કરણ અને મન જીત્યું હોય, એને માટે સ્વામી શબ્દનું સંબોધન કરી શકાય, બધાને માટે ન કરી શકાય. જેણે દુનિયા જીતી લીધી, અને દુનિયા કોણે જીતી? તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, જીતમ જગત કે મનોહી એન, જેણે મન જીત્યું છે એણે દુનિયા જીતી છે, એણે જગત જીત્યું છે. મનનો જે ગુલામ છે, ઇન્દ્રિય અંતસ્કરણનો જે ગુલામ છે, એને કદી સ્વામી શબ્દથી સંબોધી ન શકાય. ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર જેણે વિજય મેળવ્યો છે એને સ્વામી શબ્દથી સંબોધી શકાય, અને ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર માયા ઉપર વિજય મેળવી શકે એવું તત્વ એક જ છે, અને એ છે ભગવાન શ્રીહરિ. બાકી દુનિયામાં કોઈની તાકાત નથી કે માયા ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. સાધુ પુરુષો પણ ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા હોય તો એને ઓથારે, બરાબર યાદ રાખજો, એને ઓથારે. અને મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, મહારાજ કે ભવ બ્રહ્માદિક જેવો હોય અને પરમાત્માના ચરણારવિંદને એક ઘડીવાર જો મૂકી દે, એક ઘડીવાર જો પરમાત્માના ચરણારવિંદને મૂકે તો બદ્ધ સ્થિતિને પામી જાય, અને પામરમાં પામર જીવાત્મા હોય પરંતુ જેની વૃત્તિ પરમાત્માના ચરણારવિંદને વળગી રહી છે એની સામે માયા જોઈ પણ શકતી નથી, મીટ પણ માંડી શકતી નથી. પરમાત્માને વળગી રહ્યો છે મુમુક્ષ, સાધુ પુરુષ પરમાત્માને વળગી રહ્યા છે, માટે સાધુને સ્વામી શબ્દથી સંબોધી શકાય છે. બાકી સાધુ પુરુષ પણ પરમાત્માને જો મૂકી દે છે તો એને પણ સ્વામી શબ્દથી સંબોધી ન શકાય. એટલે તો જગતના લોકોને બાવા કરીને બોલાવે છે, લો ભગવાન મૂકે બાવા, ભગવાન જે રાખ્યા એ સ્વામી છે. ઇન્દ્રિય અંતસ્કરણ પર જે વિજય મેળવી શકે એને સ્વામી કહી શકાય, બાકી બીજા ન કહી શકાય. સદાનંદ સ્વામી કે ભગવાન શ્રીહરિ બીજા શ્લોકની અંદર એમ કે લિખામી સહજાનંદ સ્વામી, લિખામી શું મહારાજ, સર્વોપરી ભગવાન હશે. કેટલું બધું દઢીકરણ કર્યું, મહારાજ સમજતા હતા કે હું ગયા પછી 5 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે, 100 વર્ષે કે 1000-2000 વર્ષ પછી કોઈ કેમ કહેશે શિક્ષાપત્રી ભગવાન પોતાની લખેલી નથી એમ, અથવા તો આ શિક્ષાપત્રી ખોટી છે, આમ કોઈ કહેનારા મળશે, એ કહેનારા મળે તેમ છતાં એનું ન ચાલે, માટે મારા લિખામી મેં સ્વયં લખી છે. મહારાજ બતા મેં સ્વયં લખી છે, કોઈ કે મને ખોસ કર્યો ને લખી એવું કારણ નથી, બરાબર યાદ રાખે. મહારાજ કોઈ ફોર્સ કર્યો મહારાજ તમે લખો અને લખ્યું હોય એવું કારણ નથી, અથવા તો મહારાજે બીજાને કીધું તમે લખો એવું કારણ નથી, મહારાજ કે મેં સ્વયં લખી છે. અને ભક્તજનો શિક્ષાપુત્રી બહુ મહાન ગ્રંથ છે, આપણે વારંવાર કહીએ છીએ, એનું કારણ આ પણ એક છે, બરાબર ભગવાનના ભક્તો યાદ રાખે. બહુ મોટી કોઈ કંપની ચલાવતા હોય એ શેઠ હોય ને, એના જે ગુમાસ્તાઓ હોય, મેનેજરો હોય, એની સાઈન બધી ચાલતી હોય, એ જ ફોન કરતા હોય, એ જ પત્ર વ્યવહાર કરતા હોય, પણ કોઈક એવી વાત આવે જે અતિ અગત્યની, અતિ અગત્યની હોય, અતિ અગત્યનો કોઈ સોદો હોય જેની અંદર કરોડો રૂપિયાની આવક જાવક થાય એમ હોય, નફો નુકસાન થાય એમ હોય, ત્યારે શેઠ મેનેજર ઉપર છોડે નહીં, બરાબર યાદ, મેનેજર ઉપર છોડે નહીં, એ ત્યારે સ્વયં સોદો કરવા માટે તૈયાર થાય. અને કદાચ કોઈ એમ કે આજ એક દિવસ આમ નહીં થાય તો કાલે આવીશ, પણ આજ તો મેનેજર દ્વારા સોદો થશે નહીં. 1000-2000 લાખ, 2-5 લાખ, 10 લાખનો સોદો કરવો હોય તો મેનેજર જ પતાવી દે, પણ અતિ અગત્યની વાત આવે ત્યારે સ્વયં સોદો કરે, અતિ અગત્યની વાત આવે ત્યારે સ્વયં ફોન કરે, અતિ અગત્યની વાત આવે ત્યારે સ્વયં પોતે પત્ર લખે. એમ ભગવાન શ્રીહરિએ આ અતિ અગત્યની શિક્ષાપત્રી છે, આમાં કલ્યાણ સમાયેલો છે જીવાત્માનું, અને સંપૂર્ણ કલ્યાણ સમાયેલું છે, માટે મહારાજ પોતે કલમ ઉઠાવી અને પોતે આ શિક્ષાપત્રી લખી છે. માટે સદાનંદ સ્વામી કે મારે લખ્યું લિખામી સહજાનંદ સ્વામી. અને પછી મહારાજ આગળ અદભુત બોલ્યા, સર્વાન નિજાશ્રિતાન, આજે શિક્ષાપત્રી લખું છું એ કોને માટે લખું, સર્વાન બધાને માટે. શિક્ષાપત્ર એક ગ્રંથ એવો છે કે સામાન્ય વ્યક્તિ માટે અથવા તો થોડા સમુદાય માટે લખવામાં આવેલો નથી, જેનો વ્યાપ અતિ વિશાળ છે. ભક્તજનો આજ મહારાજની લખાયેલી શિક્ષાપત્રનું કોઈ જો પાલન કરે યથાવત તો હું નથી માનતો પૃથ્વી પર અક્ષરધામનો આવે, કોઈ યથાવત પાલન કરે તો. અને તમે જુઓ આ ઇંગ્લેન્ડની અંદર લોકો સુખી છે થોડા, ગવર્મેન્ટ એને શિક્ષાપત્રી ભલે જાણતી હોય યા તો ન જાણતી હોય પરંતુ એને શિક્ષાપત્રીનું પાલન કર્યું છે, શિક્ષાપત્રી પ્રમાણે વર્તે છે, શિક્ષાપત્રી લખ્યું. પોતાનો નોકર સુદ્ધા હોય ભાષ્યમાં સમય લખ્યું તો પણ એનું પાલન કરવું. મહારાજ કે જેટલા જેટલા ગાય ભેંસો રાખી શકાય, જેટલો ઘાસચારો ભેગો એટલા જ રાખવા, એથી અધિક ન રાખવા. મહારાજ કે ગમે ત્યાં થૂકવું નહીં, મળમૂત્રનો ત્યાગ ન કરો. આદિક મહારાજે શિક્ષાપતિમાં લખ્યું છે એ પ્રમાણે અહીંની ગવર્મેન્ટ કરે છે એટલે સુખી છે. જો જેટલી લોપી એટલું દુઃખી છે. મહારાજ કે પિતા હોય માતા હોય એ વૃદ્ધ હોય રોગી હોય ગમે તે હોય તેનું પાલન કરવું એ નથી કરતા તો વૃદ્ધાશ્રમ ખોલવા પડે. જેટલી પાળે છે એટલા સુખી છે, જેટલી લોપે છે એટલા દુઃખી છે. એટલે કહેવાનો મતલબ કે મહારાજે આ શિક્ષાપત્ર લખી સર્વાન જીવ પ્રાણી માત્રને હિતકર મહારાજ આ શિક્ષાપત્ર લખી છે. પણ સર્વાન શબ્દ લખ્યા પછી મહારાજ આગળ શબ્દ અદભુત સંબોધન કરે. સર્વાન નિજાશ્રિતાન, મેં બધાને માટે તો લખી છે પણ નિજાશ્રિત મારા આશ્રિતો માટે તો મેં ખાસ ખાસ આ શિક્ષાપત્ર લખી છે, ખાસ ખાસ લખી છે. બધાએ આનું પાલન કરશે, જેટલા કોઈ પાલન કરશે એ બધાએ તો સુખી થશે જ. પણ બીજાને પાલન કરવું હોય તો કરે, ન કરે કાંઈ નહીં, પણ તમે તો કરજો એમ મહારાજ કીધું. લો મહારાજ એટલા આશ્રિત થાવ એ બધાએ તો આ શિક્ષાપત્રનું પાલન કરજો તો તમે જરૂર સુખી થશો. અને પછી ત્રીજું પાદ લખ્યું નાના દેશ સ્થિતાન. કોને માટે લખ્યું? તો કે નાના દેશ સ્થિતાન. નાના દેશ એટલે નાના નાના ગામડા. સદાનંદ સ્વામી નાના દેશ સ્થિતાનનો બહુ સુંદર અર્થ કર્યો કે શિષ્ય બહુલ્યમ ચ તત પ્રતાપસ્ય સમુદ્ર વ્યાપ્યત્વમ ગમ્યતે. સમુદ્ર પર્યંત જેનો વ્યાપ વધેલો છે, સમુદ્ર પર્યંત જેનો વ્યાપ વધેલો છે. નાના દેશ એટલે ઘણા બધા પ્રાંતો. નાના દેશ, નાનાનો અર્થ ઘણા બધા. ઘણા બધા પ્રાંતોની અંદર મારા આશ્રિતો જે પોતપોતાના સ્થાનની અંદર વિરાજમાન છે યા તો રહે છે એ બધાને માટે આ શિક્ષાપત્રી એનું આલેખન કરું છું. આ શિક્ષાપત્રી લખું નાના દેશ સ્થિતાન શિક્ષા, બધા જ ભક્તો માટે લખું છું શિક્ષાપત્રી. શિક્ષા અને પત્રી બે શબ્દ અલગ અલગ છે, બેને જોઈન્ટ કરવામાં આવ્યા છે. શિક્ષા કોને કહેવાય ખબર? શિક્ષાનો અર્થ સતાનંદ સ્વામી કરો ઉપદેશ. નાના દેશ માને અનેક પ્રાંતોની અંદર પોતાના જે આશ્રિતો રહેલા છે એ તમામ આશ્રિતોને માટે ભગવાન શ્રીરી ઉપદેશના બે શબ્દો લખ્યા છે. અને શિક્ષા પછી પત્રી શબ્દ લખ્યો. પત્રીનો અર્થ સદાનંદ સ્વામી એવો કર્યો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સંદેશો પહોંચાડે એને પત્ર કહેવામાં આવે છે. એમ મારા હૃદયનો જે સંદેશો છે, મારા હૃદયનો જે અભિપ્રાય છે એ મારા આશ્રિત સુધી આ ઉપદેશ દ્વારા પહોંચાડવાનો છે. માટે મહારાજ કે આ પત્રી છે, મારા હૃદયનો અભિપ્રાય છે. બે શબ્દને ભેગા કરી અને શિક્ષા પત્રી સંબોધન નામ આપ્યું છે. મહારાજ કે મારી લખાયેલા શિક્ષા પત્રી. અને છેલ્લે મહારાજે અદભુત વાત કરી, પત્રીમ વૃત્તાલય સ્થિતઃ. કોઈ એમ કહે છે શી ખાતરી મહારાજ લખ્યું છે? મેં લખ્યું છે પણ ક્યાં લખી કાંઈ બતાવ્યું નથી તે. તો મહારાજે એની વાત પણ અદભુત રીતે લખી. મહારાજ કે આ શિક્ષાપત્રી હું વડતાલની અંદર રહેતો થકો લખું છું. એમાં મહારાજ એક શબ્દનું ઉદબોધન કર્યું. જો વૃત્તાલય સ્થિતઃ, કોઈ મનમાં એમ સંકલ્પ કરે કે મહારાજ વડતાલમાં શિક્ષાપત્રી લખીને રહેતા હતા તો ગઢડામાં તો કેમ એમ થયું? તો મહારાજ બહુ અદ્ભુત વાત બતાવી કે સાંભળો, વૃત્તાલય સ્થિતઃ, આ શિક્ષાપત્રી જયારે હું લખતો હતો ત્યારે વડતાલની અંદર હું હતો. એમ હું કાયમ તો ગઢપુર જ રહેતો હતો પણ જયારે શિક્ષાપત્રી લખાણી ત્યારે વડતાલમાં રહ્યો હતો. અને સતાનંદ સ્વામી કે એમ જો ન હોત તો મહારાજ વૃત્તાલય સ્થિત એમ લખવાને બદલે વૃત્તાલયાલય, વૃત્તાલમાં કાયમને માટે રહેતા થકા લખું છું આ શબ્દનું સંબોધન કરત. પણ મહારાજ વૃત્તાલયાલય શબ્દનું સંબોધન નહીં કરતા, વૃત્તાલય સ્થિત શબ્દનું સંબોધન કર્યું. અદ્ભુત વાત પ્રકાશિત કરી કે આ શિક્ષાપત્ર જ્યારે લખી છે તે દરમિયાન હું વડતાલમાં રહેતો હતો અને બાકી તો હું ગઢપુરની અંદર જ કાયમ મારું નિવાસ સ્થાન કરીને રહ્યો છું. મહારાજ કે આવી રીતે મેં આ શિક્ષાપત્રી જાતે લખી છે. અમે મહારાજને કહેવાના મુદ્દા આટલા આવ્યા. એક તો પહેલો, હું બધાના કરતા ઉપરી છું, મારા કરતા કોઈ ઉપરી નથી, માટે હું સહજાનંદ સ્વામી નામનું સંબોધન કરું છું. બીજા નંબરમાં મહારાજ એ કહેવા માગે છે કે આજે મેં શિક્ષા પત્ર લખી જીવ પ્રાણી માત્ર માટે લખી છે, જીવ પ્રાણી માત્ર માટે લખ્યા પછી મારા આશ્રિતો માટે તો ખાસ લખી છે. બીજું મહારાજનો આ શ્લોકની અંદર એવું તાત્પર્ય હતું. ત્રીજું તાત્પર્ય મહારાજને એવું હતું કે અનેક દેશની અંદર રહેલા જે મારા આશ્રિતો, એને માટે મારા હૃદયગત જે અભિપ્રાય છે ઉપદેશ હું આપું છું, એના મોક્ષનો ઉપદેશ આપું છું. અને ચોથી વાત મહારાજ એ બતાવી કે આ શિક્ષા પત્રી હું વડતાલમાં રહેતો થકો લખું છું અને સ્વયં હું લખનારો છું. આવી રીતે મહારાજે અદભુત રીતે બીજો શ્લોક સમજાવી. હવે મહારાજ ત્રીજા શ્લોક ઉપર જઈ રહ્યા છે.
રાત્રો રામ પ્રતાપેશ્ચ
રામયોર
ધર્મ જન્મનો
યાવયોધ્યા
પ્રસાદાખ્ય
રઘુવીરાભિધો
સુત
ભ્રાતૃ
રામ પ્રતાપેશ્ચ
રામયોર્ધર્મ
જન્મનો.
એક એક શ્લોક ની અંદર બહુ જ રહસ્ય છે. ભ્રાતૃ રામ પ્રતાપેશ્ચ રામયોર્ધર્મ જન્મનો યાવોધ્યા પ્રસાદાખ્ય.
યાવયોધ્યા પ્રસાદાખ્ય
રઘુવીરાભિધો
સુત ભ્રાતૃ રામ પ્રતાપેશ્ચ રામયોર્ધર્મ જન્મનો
મહારાજ બે શ્લોક લખ્યા પછી ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો, આમાંથી ત્રીજો ચોથો અને પાંચમો આ ત્રણ શ્લોકમાં મહારાજ સંબોધન કરે છે. આપણે કોઈકને પત્ર લખતા હોય ને કેમ પહેલા સંબોધન કરીએ, ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ, એવી રીતે મહારાજ અહીં સંબોધન કરે છે. સંબોધનમાં પ્રથમ મહારાજે બંને આચાર્યજી મહારાજ લીધા છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ. આ શ્લોકનો સાદો અર્થ તો એવો થાય છે, શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો, એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે, જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વ સત્સંગીના આચાર્યપણા વિશે સ્થાપન કર્યા છે. મહારાજ તો કેવળ આમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બેનું સંબોધન કરવા માંગે છે. બેનું જ નામનું સંબોધન કરવું છે, બેના નામનું સંબોધન મહારાજને કરવું છે ને આટલું બધું લાંબુ કેમ કર્યું? ભાત્રો રામ પ્રતાપેશ્ચ રામયોર ધર્મ જન્મનો આટલું બધું લાંબુ કરીને શું જરૂરત? એમ ભક્તજન આ શ્લોકમાં સદાનંદ સમયે તો કમાલ કરી નાખીશ, કમાલ. ખરેખર સદાનંદ સમય જો ભાષ્ય ન બનાવ્યો હોત તો ગહન અર્થ આપણને સમજાણા ન હોત. બહુ મોટી સમય દયા કરી સ્વામી એમ કહે છે કે મહારાજનો હૃદય બહુ જ ઊંડાણ વાળો છે. મહારાજ વિચાર કર્યો કે હું મારા બંને આચાર્યશ્રી એના નામનું સંબોધન કરું છું, અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ, પણ કાલે સવારે કોઈ એમ કહેશે તો એ અયોધ્યા પ્રસાદ ને રઘુવીરી કોને ખબર કોણ હતું? એમ કોઈ કાલે સવારે દાવો કરશે કે આપણે ખબર નથી કોણ હતું, એમ થાપી દીધા ગમે ને, ગમે ને બેહાડી દીધા ગાદી પર, એમ કહેશે. અને આ પદને કદાચ કોઈ કાઢવા માટે પ્રયાસ કરશે તો, એટલે મહારાજ આ પદને વધારે સ્થિત કરવા માટે મહારાજ કે આ અયોધ્યા પ્રસાદ અને રઘુવીરી બે કોણ છે? તો કે અમારા ભાઈ રામ પ્રતાપજી અને ઈચ્છારામજી એ બંનેના દીકરા છે. મિત્રો મહારાજ અહીંયા સીધું અયોધ્યા પ્રસાદજીમાં રઘુવીરજી મહારાજ એમ લખી શકત, કારણ કે દુનિયાનો રૂલ્સ એવો છે. દાખલા તરીકે કોઈકની ઘેરે સંતાન ન હોય ને પછી પોતાના ભાઈનો દીકરો, ગમે તેનો દીકરો જ્યારે દત્તક લે પછી તમે પૂછજો તમે કોના દીકરા છો. એ હોય મંજીભાઈનો, પણ કાનજીભાઈ દત્તક લીધો ને તો એમ જ કે હું કાનજીભાઈનો દીકરો છું. અને કાનજીભાઈને પૂછે કે આ કોનો દીકરો છે તો એમ ન કે આ મંજીભાઈનો છે, એ મારો દીકરો છે એમ કે. સમજાય છે તમને? એમ જ કે મારો દીકરો છે. પણ ભગવાન સ્વામિનારાયણ એમ ન કીધું, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજે મારા દીકરા છે એમ મહારાજે ન કીધું. એની પાછળ ઘણા બધા કારણ છે. પેલું કારણ તો એ હોય શકે કે મહારાજ જો એમ કે આ મારા દીકરા છે તો જબરજસ્ત બાધી આવત. મહારાજ બાળ બ્રહ્મચારી હતા. કોઈ એમ કે તમે બાળ બ્રહ્મચારી હતા ને તમારે ત્યાં દીકરા ક્યાંથી? એક બાધ ઉભો થાત. મહારાજે એ બાધને નિવાર્યો અને પછી બંનેનું સંબોધન કર્યું. હવે સંબોધન કર્યા પછી વળી કોઈક મહારાજને પ્રશ્ન કરે અથવા તો કોઈ પાછળથી એવો પ્રશ્ન ઉઠાવે કે સહજાનંદ સ્વામીને જેને ઠીક પડ્યા એવા અયોધ્યા પ્રસાદ રઘુવીર બંનેને પોતાની ગાદીએ બેસાડી દીધા, મહારાજ કે એમને ભાત્રો રામ પ્રતાપેશ્ચા રામ, રામ પ્રતાપજી ને ઈચ્છા રામજી એ બંનેના દીકરાને મેં દત્તક લઈને મારી સ્થાને બેહાર્યા છે, એટલું મહારાજ બોલ્યા હોય તોય પાછળથી કોઈ એમ કે રામ પ્રતાપ અને ઈચ્છારામ અને એને સ્વામિનારાયણ ભગવાન અરે હું સંબંધ છે હું ખાતરી. એટલે મહારાજ કે ભાત્રો મારા ભાઈ, બરાબર સમજો, મારા ભાઈ રામ પ્રતાપજી અને મારા ભાઈ ઈચ્છારામજી એના બંને દીકરાને મેં દત્તક તરીકે લીધા છે. સર્વોપરી ભગવાન છે ને કલમ સર્વોપરી હોત, આટલે મહારાજ અટક્યા નહીં. બરાબર તમે શ્લોકમાં ઊંડા જાઓ, આટલે મહારાજ અટક્યા નહીં કે અમારા ભાઈ રામ પ્રતાપજી ની ઈચ્છા રામ એમના બંને દીકરાનો અમે અમારા સ્થાને બેસાડ્યા છે, આટલું કહીને મહારાજ અટક્યા નહીં. મહારાજના મનમાં એમ થયું કે કદાચ કોઈ પાછળથી પ્રશ્ન એમ કરશે કે રામ પ્રતાપજી ની ઈચ્છા રામ એ પોતાના બંને ભાઈઓ છે. એ તો ક્યારેક એવું બની શકે કોઈની સાથે અતિ પ્રેમ મગ્ન સંબંધ હોય એટલે એને ભાઈ શબ્દથી સંબોધ્યા હોય, તો દાસ રામ પ્રતાપ ઈચ્છા રામજી એ બંને સગા ભાઈ નો હોય અને ભાઈ શબ્દથી સંબોધ્યા હોય અને એના દીકરાને ગાદી બેસાડી દીધા તો. તો સદાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિએ જે શ્લોક બતાવ્યો એનું અતિ સુંદર રીતે વિશ્લેષણ કરતા એમ કીધું કે રામ પ્રતાપ અને ઈચ્છા રામ એ બંને પણ કોણ છે? તો કે ધર્મ આત્મજહ. એ રામ પ્રતાપ અને ઈચ્છા રામ જેને હું મારા ભાઈ કહું છું એ બંને પણ ધર્મદેવના દીકરા છે. એ બંને કોઈ સામાન્ય નથી. મારો જન્મ પણ ધર્મદેવની ઘેરે થયો છે અને બંને ભાઈઓ પણ ધર્મદેવના દીકરા છે. માને કે ધર્મદેવ મારા પિતા છે, અમે ત્રણ ભાઈઓ છીએ, રામ પ્રતાપજી, ઈચ્છારામજી, મહારાજ હું. એમાંથી રામ પ્રતાપ ભાઈ, ઈચ્છારામજી મહારાજ બંનેના એક એક દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બંનેને લઈ અને મેં મારી ગાદ્ય બેસાડ્યા છે. આટલું મહારાજે અહીંયા સ્પષ્ટીકરણ કર્યું. પણ સદાનંદ સ્વામીને વળી એક વિચાર આવ્યો. મહારાજે સ્પષ્ટીકરણ નથી કર્યું પણ સદાનંદ સ્વામી કર્યું. સદાનંદ સ્વામીને વિચાર થયો કે આ દુનિયા તો હાવ ગાંડી છે. કાલે હવારે એમ કહેશે કે રામ પ્રતાપ મહારાજ અને ઈચ્છારામજી મહારાજ બે મહારાજના ભાઈ હતા પણ કદાચ માં અલગ હોય એમ, તો એને ભાઈ જ કહેવાય. સમજાય છે? રામ લખન એને બેન ભાઈ જ કહેવાય. પણ સદાનંદ સ્વામી તો અતિ સુંદર રીતે એ વાતને બતાવી કે રામ પ્રતાપ ભાઈ, ઈચ્છારામજી મહારાજ અને મહારાજ ત્રણે સગા ભાઈ હતા, સહોદરો એવો શબ્દ લખે, એક ઉદર થકી પ્રાગટ્ય થયું છે. એટલું આ મહારાજ અને મોટા સંતો કેવું ધરીબું એમ, સહોદરો. આ બંને જે ભાઈઓ છે એ અને મહારાજ ત્રણે એક જ ઉદર થકી, માને એક જ માતા થકી, પિતા એક બતાવે પેલા ધર્મદેવ અને માતા પણ એક જ માતા થકી ત્રણેયનું પ્રાગટ્ય થયું છે, ત્રણેયનો જન્મ થયો છે. એમાંથી મહારાજ કે અમે બંને ભાઈઓને એક એક પુત્ર, મોટા ભાઈના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને નાના ભાઈના પુત્ર રઘુવીરજી મહારાજને દત્તક તરીકે મેં લીધા છે. અને સંવંત 1881ના કાર્તક સુદ એકાદશીને દિવસે મહારાજે વડતાલની અંદર બંને આચાર્યશ્રીની સ્થાપના કરી અને સ્વયં આરતી ઉતારી. ભક્તજનો આની અંદર સદાનંદ સ્વામીએ સત્સંગનો બહુ સુંદર વાત બતાવી છે. સદાનંદ સ્વામી કહે, તમે એવું નહીં માનશો કે ભગવાન સ્વામિનારાયણે બે આચાર્યની જે સ્થાપના કરી એ આચાર્ય પદની સ્થાપના કરી છે, કેવળ વહીવટ ચલાવવા માટે કરી છે, આવું તમે માનશો નહીં. ભગવાન સ્વામિનારાયણે, સદાનંદ સ્વામી એવું લખ્યું કે પોતાને સ્થાને સ્થાપના કરી છે, પોતાને સ્થાને સ્થાપ્યા છે. માને બંને આચાર્યશ્રીને પોતાના નિજી સ્થાને ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત કર્યા છે. અને મહારાજ એ પુરાવો પણ પૂરો કર્યો. બંને આચાર્યશ્રીની સ્થાપના થયા પછી કોઈ ભક્તજનો મહારાજની પાસે આવે અમદાવાદ દેશના હરિભક્તો હોય ને એમ કે બાપ મહારાજને આગળ ભેટ ધરે ત્યારે મહારાજ પૂછતા, તમે કયા દેશના હરિભક્તો છો? મહારાજ અમદાવાદ દેશના. અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે ભેટ ધરો. કોઈ ભક્ત આવીને મહારાજની પાસે ભેટ અર્પણ કરે, મહારાજ કે તમે કયા દેશથી આવો છો? મહારાજ વડતાલ દેશથી. રઘુજી મહારાજની પાસે ભેટ ધરો. મહારાજે સાબિત કર્યું કે આજ પછી મારે સ્થાને આ બંને આચાર્ય છે. મહારાજ આચાર્ય પદ કોઈ અલગ નથી સાહેબ, પોતાને સ્થાને બંનેને આરૂઢ કર્યા અને ભગવાન સ્વામિનારાયણ સ્વયં બંને આચાર્યશ્રીની આરતી પોતે ઉતારી છે. જેમ મહારાજે પોતે સ્થાપિત મંદિરોની અંદર દેવોની સ્વયં આરતી ઉતારી છે, એમ ભગવાન સ્વામિનારાયણે બંને આચાર્યની સ્વયં આરતી ઉતારી, સ્વયં આરતી ઉતારી. અને એટલે તો એટલો બધો મહિમા છે. ગોપાળાન સ્વામી વાતોમાં લખ્યું, તમે વાંચજો તૃતીય પ્રકરણની આઠમી વાત, કેટલી અદભુત સ્વામી વાત લખી છે, આપણા મોક્ષની વાતો છે. એમાં ગોપાળાન સ્વામી એવું લખ્યું છે કે આજ પછી ભગવાન શ્રીહરિના તમામ આશ્રિતો મહારાજ ગયા પછી ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત દેવો અને આચાર્ય એમનો મહિમા જાજો નો સમજત કાંઈ નહીં, બીજા અવતાર જેવો તો સમજ્યો. આવો શબ્દ મૂક્યો, આનો અર્થ તમે આમ બીજા ઊંડા ઉતરજો. તમે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત દેવો અને આચાર્ય શ્રી એનો મહિમા જાજો નો સમજત કાંઈ નહીં, પણ બીજા અવતાર જેટલો તો સમજ્યો. એનો અર્થ શું થયો? બીજા અવતાર જેવો તો સમજજો, અર્થ શું થાય? આ તો એના કરતા પણ અધિક છે, એટલું તમને ન સમજાય ન આપણે. જેવી મહારાજે મધ્યના તેરમાં વચનામૃતમાં વાત કરી, એવી જ ગોપાળ સ્વામી વાત કરી કે તમે જાજો ન સમજો તો કાંઈ નહીં, પણ એને તમે બીજા અવતાર જેવા તો સમજજો. અને પછી સ્વામી આગળ બહુ સરસ વાત લખી. સ્વામી કહે કે કોઈ એમ કહેશે કે લક્ષ્મીનારાયણ દેવના ઘરમાં ક્યાં તાણે છે?